એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જે, સાચું કહું તો, ઇતિહાસ વિશેની આપણી આખી સમજને હલાવી શકે છે.
હા, ચોક્કસ.
પુસ્તક છે ચાર્લ્સ સી માનનું 1491 કોલંબસ પૂર્વેના અમેરિકાનું પુનર્દર્શન. આપણે બધા મોટાભાગે શું માનીએ છીએ કે અમેરિકાનો ઇતિહાસ એટલે 1492 કોલંબસ અને પછી બધું શરૂ થયું.
બરાબર, સ્કૂલમાં પણ એવું જ ભણ્યા છીએ આપણે.
પણ આ પુસ્તક કહે છે, ના ભાઈ ના, ખરી વાર્તા, અસલી ઇતિહાસ તો એના હજારો વર્ષ પહેલાનો છે.
ખરેખર, અને આ પુસ્તકનું મહત્વ એ જ છે. એ આપણી પેલી જૂની ઘસાયેલી છબી છે ને, કે યુરોપિયનો આવ્યા એ પહેલા અમેરિકા એટલે બસ ખાલી ખમ જમીન, જંગલો જ જંગલો, કોઈ માણસ નહીં.
હા, જાણે કોઈ રહેતું જ નહોતું ત્યાં.
બસ એ છબીને આ પુસ્તક પુરાવા સાથે તોડે છે. માન કહે છે કે હકીકત આનાથી સાવ જુદી હતી. એ ધરતી પર કરોડો લોકો હતા.
કરોડો?
હા, કરોડો. એમની પોતાની વિકસિત સંસ્કૃતિઓ હતી. એમણે એ જમીનને, ત્યાંના પર્યાવરણને હજારો વર્ષોથી આકાર આપ્યો હતો. એટલે આ પુસ્તક ખાલી અમેરિકાનો ઇતિહાસ નથી બદલતું.
પણ શું બદલે છે?
એ આપણી આખી દ્રષ્ટિ બદલે છે. માણસ અને પર્યાવરણનો સંબંધ કેવો હોઈ શકે, સભ્યતા કોને કહેવાય, એ બધું જ.
તો પછી આ લેખક ચાર્લ્સ સી માન એ કોણ છે? મતલબ એમની શું ખાસિયત છે? એ કોઈ ઇતિહાસકાર છે?
ના, એ પરંપરાગત ઇતિહાસકાર નથી. એ અમેરિકન વિજ્ઞાન પત્રકાર છે. ધી એટલાન્ટિક, સાયન્સ, વાયર્ડ જેવા મોટા નામો માટે લખે છે.
અચ્છા, પત્રકાર છે એટલે કદાચ એમની વાત કરવાની રીત અલગ હશે ને?
ચોક્કસ, અને એ જ એમની તાકાત છે. એ કોઈ એક વિષય કે ભાઈ હું તો ખાલી પુરાતત્વ જોઈશ એવું નથી કરતા.
તો શું કરે છે?
એ તો જાણે ડિટેક્ટિવની જેમ કામે લાગે છે. પુરાતત્વ, જીનેટિક્સ, એન્થ્રોપોલોજી, રોગશાસ્ત્ર, ઇકોલોજી, બધે ફરી વળે, નિષ્ણાતોને મળે, જૂની જગ્યાઓ જુએ, અને પછી બધા ટુકડા ભેગા કરીને આપણને એક મોટી તસવીર બતાવે છે.
એટલે બધા અલગ અલગ એંગલથી જુએ છે.
હા, અને પત્રકાર હોવાને કારણે એ અઘરા વૈજ્ઞાનિક મુદ્દાઓને પણ એકદમ સરળ ભાષામાં વાર્તાની જેમ કહી શકે છે. અને સૌથી મોટી વાત, કોઈની શેરશરમ રાખ્યા વગર જૂની માન્યતાઓને પુરાવા સાથે પડકારે છે.
બરાબર, તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. તમે કહ્યું કે એ એક ભ્રમ તોડે છે, પવિત્ર જંગલનો ભ્રમ. એ શું છે બરાબર?
હા, એને અંગ્રેજીમાં પ્રિસ્ટાઇન મિથ કહે છે. એટલે કે એવી માન્યતા કે 1492માં યુરોપિયનો જ્યારે અમેરિકા પહોંચ્યા ત્યારે એમણે એકદમ કુદરતી, અણસ્પર્શાયેલી દુનિયા જોઈ.
હા, જાણે ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જતા રહ્યા હોય એવું. ગાઢ જંગલો, પુષ્કળ પ્રાણીઓ, માણસનું નામો નિશાન નહીં.
ફિલ્મોમાં ને વાર્તાઓમાં આવું જોયું છે આપણે, ખરું ને?
બિલકુલ, જાણે એક કોરો કેનવાસ હતો જેના પર યુરોપિયનોએ આવીને ચિત્ર દોરવાનું શરૂ કર્યું.
બસ, પણ માન કહે છે કે આ આખું ચિત્ર જ ખોટું છે, ભ્રામક છે. હકીકત એ છે કે અમેરિકા ત્યારે ખાલી નહોતું, પણ ભરચક હતું.
ભરચક? કેટલું?
કદાચ એ સમયે યુરોપમાં જેટલા લોકો હતા એટલા અથવા એનાથી પણ વધુ લોકો અમેરિકામાં હતા. અંદાજો અલગ અલગ છે, પણ 4 કરોડ, 6 કરોડ, અમુક તો 10 કરોડ કે તેથી પણ વધુનો આંકડો આપે છે.
શું વાત કરો છો, 10 કરોડ?
હા, અને આ લોકો કંઈ એમ જ નહોતા રહેતા. એમની સંસ્કૃતિઓ હજારો વર્ષ જૂની હતી, બહુ વિકસિત હતી. ખેતી, એન્જિનિયરિંગ, એ બધામાં એમણે કમાલ કરી હતી. મોટા મોટા શહેરો વસાવ્યા હતા.
એક મિનિટ, જો આટલા બધા લોકો હતા, આટલી વિકસિત સંસ્કૃતિ હતી, તો પછી એ બધું ગયું ક્યાં? આપણે કેમ પેલી ખાલીખમ જમીનની જ વાતો સાંભળીએ છીએ?
અને એ જ આ પુસ્તકની સૌથી દુઃખદ અને મહત્વની વાત છે. થયું એવું કે યુરોપિયનો જેડે આવ્યા ત્યારે અજાણતા પોતાની સાથે ભયંકર રોગો પણ લાવ્યા. શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા.
ઓહ,
અમેરિકાના મૂળ લોકો હજારો વર્ષથી દુનિયાના બીજા ભાગોથી અલગ હતા, એટલે એમના શરીરમાં નવા રોગો સામે લડવાની કોઈ તાકાત જ નહોતી, કોઈ ઇમ્યુનિટી નહોતી.
એટલે
આ બીમારીઓ ત્યાં દાવાનળની જેમ ફેલાઈ. અને એણે લગભગ 90-95% મૂળ વસ્તીનો સફાયો કરી નાખ્યો. હા, અને આ ભયાનક ઘટના, આ મહાવિનાશ એ મોટા ભાગના યુરોપિયનો ત્યાં આવીને વસવાટ શરૂ કરે એ પહેલાં જ થઈ ચૂક્યો હતો.
અચ્છા.
એટલે જ્યારે પછીથી મોટાભાગના યુરોપિયન વસાહતીઓ આવ્યા અને એમણે અમેરિકાને જોયું ત્યારે એ ભૂમિ તો પહેલેથી જ રોગચાળાથી ઉજ્જડ થઈ ચૂકી હતી, ખાલીખમ થઈ ગઈ હતી.
બરાબર, એકદમ બરાબર. એ લોકોએ જે જોયું એ એક ભયંકર તારાજી પછીની સ્થિતિ હતી. પણ એમણે શું માન્યું કે આ જેની મૂળ કુદરતી પવિત્ર સ્થિતિ છે.
અને એ જ છે પવિત્ર જંગલનો ભ્રમ. સમજાયું હવે?
હા.
એટલે આ પુસ્તક આપણને પુરાતત્વ, જીનેટિક્સ, ઇકોલોજી જેવા આધુનિક વિજ્ઞાનોની મદદથી એ મહામારી પહેલાના અમેરિકાની એક ઝલક બતાવે છે.
કયા કયા વિસ્તારોની વાત છે એમાં?
મેક્સિકોના એઝટેક અને માયા સંસ્કૃતિ, પેરુના ઇન્કા સામ્રાજ્ય, ઉત્તર અમેરિકાની મિસિસિપિયન સંસ્કૃતિ, અને નવાઈ લાગે એવી વાત તો એ છે કે એમેઝોનના ગાઢ જંગલોમાં પણ જે સંસ્કૃતિઓ વિકસી હતી એની પણ વાત છે.
એટલે આ પુસ્તક આપણને જંગલની વ્યાખ્યા પર, માણસ અને પર્યાવરણના સંબંધ પર, અને યુરોપિયન સંપર્કની અસલી અસર શું હતી એ બધા પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
ચાલો થોડું વધુ ઊંડાણમાં જઈએ. પહેલો મુદ્દો તમે કહ્યો વસ્તીનો, આટલો મોટો ફેર કેમ? કોઈ 4 કરોડ કહે, કોઈ 10 કરોડ. અને પહેલા કેમ કોઈ માનવા તૈયાર નહોતું કે આટલા બધા લોકો હોઈ શકે? તમે પેલી હોલબર્ગની ભૂલની વાત કરી હતી, એ શું છે?
હા, હોલબર્ગ્સ મિસ્ટેક. આ સમજવું બહુ જરૂરી છે. 1940ના દાયકામાં એલન હોલબર્ગ નામના એક માનવશાસ્ત્રી હતા. એમણે બોલિવિયામાં સિરિયોનો નામની એક જનજાતિનો અભ્યાસ કર્યો.
એમણે શું જોયું?
એમણે જોયું કે આ સિરિયોનો લોકો બહુ ઓછા હતા, 100-200 જણ, ભટકતું જીવન જીવે, એમની પાસે ખાસ કોઈ ઓજારો નહીં, કપડાં પણ નહીં બરાબર, અને એમનો કોઈ ઇતિહાસ જ ન હોય એવું લાગે. એટલે હોલબર્ગે શું તારણ કાઢ્યું?
શું?
કે આ લોકો તો માનવતાના એકદમ આદિમ પ્રિમિટિવ સ્વરૂપ જેવા છે, જાણે હજારો વર્ષથી આમને આમ જ જીવતા આવ્યા હોય, કોઈ ફેરફાર જ નહીં.
અચ્છા, પણ એ સાચું હતું?
ના, બિલકુલ નહીં. પછીથી બીજા સંશોધનો થયા અને ખબર પડી કે સિરિયોનો લોકો ભૂતકાળમાં એક મોટી, સ્થાયી અને વધુ જટિલ સમાજ વ્યવસ્થા ધરાવતા હતા. ખેતી કરતા હતા, ગામડા હતા.
તો પછી આમ કેમ થઈ ગયું?
યુરોપિયન સંપર્ક પછી જે બીમારીઓ આવી અને જે હિંસા થઈ એમાં એમનો લગભગ સંપૂર્ણ નાશ થઈ ગયો હતો. એટલે હોલબર્ગ જે જોઈ રહ્યા હતા એ એમની મૂળ અવસ્થા નહોતી.
એ તો તારાજી પછી બચેલા લોકોની દયનીય હાલત હતી.
બરાબર. અને આ જ ભૂલ કોઈ ભયાનક આઘાતમાંથી પસાર થયેલા સમાજની વર્તમાન ભાંગેલી સ્થિતિને એની હંમેશની મૂળ સ્થિતિ માની લેવી, એ જ ભૂલ મોટા પાયે આખા અમેરિકી ખંડ માટે કરવામાં આવી હતી.
એટલે જે લોકો કહેતા હતા કે ત્યાં બહુ ઓછા લોકો હતા એમને કદાચ આ જ પ્રકારનો ભ્રમ થયો હતો?
હા, ઘણે અંશે એવું જ. જેમને લો કાઉન્ટર્સ કહેવાય છે એ લોકો માનતા કે 1400માં માંડ 1 કરોડ કે એથી ઓછા લોકો હશે. પણ હવે નવા પુરાવા મળી રહ્યા છે.
કેવા પુરાવા?
પુરાતત્વીય ખોદકામમાં જે વિશાળ અને અસંખ્ય વસાહતોના અવશેષો મળે છે એ, પછી શરૂઆતના યુરોપિયન પ્રવાસીઓના લખાણો, જેમ કે હર્નાન્ડો ડી સોટો નામનો એક સ્પેનિશ એક્સપ્લોરર હતો. એણે 16મી સદીમાં અમેરિકાના દક્ષિણ પૂર્વમાં પ્રવાસ કર્યો અને એણે પોતાના લખાણોમાં ગાઢ વસ્તીવાળા ગામડા, મોટા નગરો, ખેતરો આ બધાનું વર્ણન કર્યું છે.
એટલે જૂના લખાણો પણ વધુ વસ્તી તરફ ઇશારો કરે છે.
હા, આ બધું જે હાઈ કાઉન્ટર્સ છે જેઓ માને છે કે વસ્તી ઘણી વધારે હતી, 4-10 કરોડ કે તેથી પણ વધુ, એમના દાવાને સમર્થન આપે છે. હેનરી ડોબિન્સ જેવા કેટલાક તો 10-11 કરોડનો આંકડો પણ આપે છે.
અને આટલો મોટો ઘટાડો, 90-95%, એનું મુખ્ય કારણ પેલી બીમારીઓ જ. એ ખરેખર આટલું ભયાનક હોઈ શકે?
હા, એ આંકડો ચોંકાવનારો જરૂર છે, પણ એની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. એને વર્જિન સોઇલ એપિડેમિક્સ કહેવાય છે.
એટલે
એવી જમીન એવા લોકો જેમના શરીરે પહેલાં ક્યારેય અમુક ચોક્કસ રોગનો સામનો જ ન કર્યો હોય. યુરોપ, એશિયા, આફ્રિકામાં હજારો વર્ષોથી લોકો પશુઓ સાથે રહેતા હતા, શહેરોમાં રહેતા હતા, એટલે શીતળા, ઓરી જેવા રોગો સામે પેઢી દર પેઢી થોડી ઘણી રોગપ્રતિકારક શક્તિ વિકસી હતી.
પણ અમેરિકાના લોકો માટે આ બધું એકદમ નવું હતું.
બિલકુલ. એમના શરીર માટે આ વાયરસ કે બેક્ટેરિયા સાવ અજાણ્યા દુશ્મન હતા. એટલે જ્યારે એ રોગો ત્યાં પહોંચ્યા ત્યારે એમની અસર અનેક ગણી ઘાતક નીવડી. અને કરુણતા તો એ છે કે ઘણીવાર આ રોગો યુરોપિયનો પોતે પહોંચે એ પહેલાં જ વેપારના માર્ગે કે બીજા સંપર્કોથી ફેલાઈ જતા હતા.
પેલું ટિસ્ક્વાન્ટમનું ઉદાહરણ છે ને, જે સ્ક્વાન્ટો તરીકે પણ ઓળખાય છે.
હા, એ બહુ કરુણ કિસ્સો છે. ટિસ્ક્વાન્ટમ એના ગામ પાટુકસેટનો હતો. એને યુરોપિયનો પકડીને ગુલામ તરીકે યુરોપ લઈ ગયા હતા.
પછી
વર્ષો પછી જેમ તેમ કરીને પાછો પોતાના વતન ફર્યો. પણ જ્યારે પાછો આવ્યો ત્યારે એણે શું જોયું? એનું આખું ગામ એક ભયંકર રોગચાળામાં સંપૂર્ણપણે ખતમ થઈ ગયું હતું. એક પણ માણસ જીવતો નહોતો બચ્યો.
ઓ,
એ એકલો જ બચ્યો હતો, કારણ કે એ ત્યાં હતો જ નહીં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો. અને આ કોઈ એકલ દોકલ ઘટના નહોતી. ડી સોટોએ 16મી સદીમાં ગાઢ વસ્તીવાળા વિસ્તારો જોયા હતા. ત્યાં જ એક સદી પછી ફ્રેન્ચ સંશોધકો ગયા તો એમને મોટાભાગે ખાલી જંગલો જ જોવા મળ્યા. આ હતી મહામારીની અસર.
આ તો થઈ વસ્તીની વાત. પણ એટલું જ રસપ્રદ છે કે આ સંસ્કૃતિઓ કેટલી જૂની અને કેટલી વિકસિત હતી. લાંબા સમય સુધી પેલી ક્લોવિસ ફર્સ્ટ થિયરી ચાલતી હતી ને.
હા, કે માણસો અમેરિકામાં લગભગ 13,500 વર્ષ પહેલા જ આવ્યા બેરિંગ સ્ટ્રેટ ઓળંગીને. એવું જ ભણાવતા હતા.
બરાબર, પણ હવે એ વાત ખોટી સાબિત થઈ ગઈ છે. ચીલીમાં મોન્ટેવેરડે જેવી જગ્યાઓ મળી છે જ્યાંથી પુરાવા મળ્યા છે કે માણસો ઓછામાં ઓછા 14,500 વર્ષ પહેલા તો ત્યાં હતા જ, અને કદાચ એનાથી પણ ઘણા પહેલા.
એટલે 1,000 વર્ષ વધુ મળ્યા એમને ત્યાં.
હા, અને એનો અર્થ એ કે ત્યાંની સંસ્કૃતિઓને વિકસવા માટે, સ્થાયી થવા માટે, નવી શોધો કરવા માટે ઘણો વધારે સમય મળ્યો. અને એમણે એ સમયનો પૂરો ઉપયોગ કર્યો.
જેમ કે મકાઈ. પુસ્તકમાં મકાઈની વાત બહુ રસપ્રદ રીતે કરી છે. કહે છે કે મકાઈ એક કુદરતી છોડ જ નથી. એ કેવી રીતે?
એ ખરેખર અકલ્પનીય સિદ્ધિ છે. આજે આપણે જે મકાઈ ખાઈએ છીએ એ એના મૂળ સ્વરૂપમાં કુદરતમાં ક્યાંય ઉગતી જ નહોતી.
તો
મેસો અમેરિકાના, એટલે કે આજના મેક્સિકો અને મધ્ય અમેરિકાના પ્રાચીન ખેડૂતોએ હજારો વર્ષોની મહેનત પછી ટીઓસિન્ટે નામના એક નાના જંગલી ઘાસમાંથી ધીમે ધીમે પસંદગી કરીને આજની મકાઈ વિકસાવી.
એટલે આ તો બાયો એન્જિનિયરિંગ થયું કહેવાય.
બિલકુલ, કોઈ લેબોરેટરી નહીં, કોઈ આધુનિક સાધનો નહીં, છતાં એમણે એક છોડને ધરમૂળથી બદલી નાખ્યો. આ એક હાઈટેક શોધ હતી એમના સમયની. અને આ મકાઈએ જ માયા, એસ્ટેક, પછી ઉત્તર અમેરિકાની મિસિસિપિયન સંસ્કૃતિ, આ બધાને ખોરાકનો મુખ્ય આધાર પૂરો પાડ્યો.
ગજબ કહેવાય. અને ખાલી ખેતી નહીં, બીજી પણ ઘણી સિદ્ધિઓ હતી એમની, ખરું ને? પુસ્તકમાં કેટલા બધા નામ છે, ઓલમેક, માયા, ઇન્કા.
હા, અને એ બધા નામ એ પણ બતાવે છે કે અમેરિકા કોઈ એક જ સંસ્કૃતિનું ઘર નહોતું. ત્યાં તો વિવિધતા હતી, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ વિકસી હતી. પેરુમાં જુઓ તો નોર્ટે ચિકો કે કરાલ સંસ્કૃતિ. એમના શહેરો અને સિંચાઈની વ્યવસ્થા ઇજિપ્તના પિરામિડ જેટલા જ જૂના છે.
એટલે દુનિયાની સૌથી જૂની સભ્યતાઓમાંની એક.
હા, મેક્સિકોમાં ઓલમેક લોકો હતા જેમણે કદાચ સૌથી પહેલા શૂન્યની કલ્પના કરી હતી ગણિતમાં. આ બહુ મોટી વાત છે. પછી માયા લોકો, એમનું ગણિત, એમનું ખગોળશાસ્ત્ર, એમનું કેલેન્ડર અદ્ભુત રીતે સચોટ હતું. એમની પોતાની લિપિ પણ હતી.
અને ઇન્કા, એમના સામ્રાજ્ય વિશે શું? એ બહુ મોટું હતું એમ કહેવાય છે.
તે સમયે, એટલે કે 15મી-16મી સદીમાં પૃથ્વી પરનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. એન્ડીઝ પર્વતમાળામાં ફેલાયેલું. એને તેઓ તવાંતિન સુયુ કહેતા. એમની વહીવટી ક્ષમતા ગજબની હતી.
કેવી રીતે?
એમણે પહાડો કોતરીમે લગભગ 25,000 માઇલ લાંબા રસ્તાઓ બનાવ્યા હતા. પહાડોના ઢોળાઓ પર પગથિયાવાળી ખેતી, ટેરેસ ફાર્મિંગ વિકસાવી હતી. અને આ બધું એમણે પૈડા, વાહન માટે, લોખંડ કે આપણી જેવી લિપિ વગર કર્યું હતું.
તો પછી હિસાબ કિતાબ ને સંદેશા કેવી રીતે રાખતા?
એના માટે એમની પાસે ખીપુ, ક્વિપુ નામની એક સિસ્ટમ હતી. એમાં અલગ અલગ રંગની દોરીઓ પર અલગ અલગ રીતે ગાંઠો વાળીને માહિતી નોંધવામાં આવતી. એ બહુ જ જટિલ પદ્ધતિ હતી. આ બધું એમની બુદ્ધિ અને પરિસ્થિતિ પ્રમાણે રસ્તો કાઢવાની ક્ષમતા બતાવે છે.
આ બધું સાંભળીને એવું લાગે છે કે એ લોકો ખાલી પર્યાવરણમાં જીવતા નહોતા, પણ એને બહુ મોટા પાયે બદલી રહ્યા હતા. પુસ્તકનો ત્રીજો મોટો મુદ્દો આ જ છે ને, ભૂમિ દ્રશ્યોનું ઇન્જિનિયરીકરણ, લેન્ડસ્કેપ એન્જિનિયરિંગ. અને એમાં પેલું એમેઝોનનું ઉદાહરણ તો સાવ ઊંધું લાગે છે. આપણે તો માનીએ છીએ કે એમેઝોન એટલે એકદમ કુદરતી, અસ્પૃશ્ય જંગલ.
અને આ કદાચ આ પુસ્તકની સૌથી વધુ ચોંકાવનારી વાત છે. માન કહે છે કે એમેઝોન, જેને આપણે વર્જિન ફોરેસ્ટ, અસ્પૃશ્ય જંગલ માનીએ છીએ, એ ખરેખર તો મોટા ભાગે માનવ સર્જિત અથવા ઓછામાં ઓછું માનવ વ્યવસ્થાપિત બગીચો હતો.
શું વાત કરો છો, બગીચો એમેઝોન?
હા, નવા સંશોધનો શું બતાવે છે કે એમેઝોનના જંગલોમાં વિશાળ વિસ્તારો એવા છે જ્યાં ટેરા પ્રેટા નામની માટી જોવા મળે છે. પોર્ટુગીઝમાં ટેરા પ્રેટા એટલે કાળી માટી.
એની શું ખાસિયત છે?
એ સામાન્ય એમેઝોનની જે પીળી ઓછી ફળદ્રુપ માટી હોય છે એના કરતાં ઘણી ઘણી વધારે ફળદ્રુપ છે, અને એ કુદરતી રીતે નથી બની,
તો માનવ નિર્મિત છે. કેવી રીતે?
હા, ત્યાંના પ્રાચીન રહેવાસીઓએ સદીઓ સુધી પેઢી દર પેઢી લાકડાનો કોલસો, તૂટેલા માટીના વાસણો, પ્રાણીઓના હાડકા અને બીજો જૈવિક કચરો આ બધું પદ્ધતિસર રીતે માટીમાં ભેળવીને આ સુપર ફળદ્રુપ જમીન બનાવી હતી.
શા માટે?
કારણ કે આનાથી તેઓ એમેઝોનની સામાન્ય રીતે ઓછી ઉપજાઉ ગણાતી જમીન પર પણ મોટા પાયે સ્થાયી ખેતી કરી શકતા હતા અને એના આધારે મોટી વસ્તીને પોષી શકતા હતા. પુરાતત્વવિદોને હવે ત્યાં મોટા ગામોના અવશેષો, રસ્તાઓ અને મોટા ભૌમિતિક આકારના માટીકામ, અર્થવર્ક્સ, ના પુરાવા મળી રહ્યા છે.
એટલે એમેઝોન ખાલી નહોતું?
બિલકુલ નહીં, એ માનવ પ્રવૃત્તિથી ધમધમતું હતું. આજે જે આપણને ખાલીપણું કે જંગલીપણું દેખાય છે એ મોટે ભાગે પેલી બીમારીઓ અને વસ્તીનાશ પછી આવેલી સ્થિતિ છે.
ગજબ. અને ઉત્તર અમેરિકાના જંગલો વિશે પણ કંઈક આવું જ છે કે એ પણ કુદરતી નહોતા?
હા, જ્યારે શરૂઆતના યુરોપિયનો પૂર્વીય ઉત્તર અમેરિકામાં આવ્યા ત્યારે એમણે જે જંગલો જોયા એનું વર્ણન કેવું છે ખબર છે? એ અત્યાર જેવા ગાઢ, અંધારા, ગીચોગીચ જાડીવાળા નહોતા.
તો કેવા હતા?
એ ખુલ્લા હતા, ઉદ્યાન જેવા, પાર્ક જેવા. મોટા વૃક્ષો હોય પણ છૂટા છવાયા, અને નીચે ઘાસ હોય અથવા નાના છોડ હોય જેથી સરળતાથી ફરી શકાય, જોઈ શકાય.
પણ આવું કેમ હતું?
કારણ કે ત્યાંના મૂળ નિવાસીઓ નિયમિત રીતે જાણી જોઈને જંગલોમાં નાના પાયે આગ લગાવતા હતા. નિયંત્રિત આગ.
આગ લગાવતા હતા જંગલમાં?
હા, આ એમની એક લેન્ડ મેનેજમેન્ટ ટેકનિક હતી, એને પાયરોટેકનોલોજી પણ કહી શકાય. આ આગથી શું થતું? નાના ઝાડવા, સૂકા પાંદડા બળી જાય એટલે જમીન સાફ રહે, એનાથી ખેતી માટે જગ્યા મળતી, અમુક પ્રકારના ઘાસ અને છોડ ઉગતા જે હરણ જેવા પ્રાણીઓને આકર્ષતા, એટલે શિકાર સહેલો બનતો અને મુસાફરી પણ આસાન થતી.
એટલે એ જંગલો પણ એક રીતે મેનેજ્ડ હતા, એમને બનાવેલા હતા.
બરાબર. એ લોકો પર્યાવરણના ખાલી ભોગ નહોતા બનતા, એને સક્રિય રીતે પોતાની જરૂરિયાત મુજબ આકાર આપી રહ્યા હતા. માન એમને કીસ્ટોન સ્પીશીઝ સાથે સરખાવે છે.
કીસ્ટોન સ્પીશીઝ એટલે?
જેમ કમાન્ડમાં વચ્ચેનો મુખ્ય પથ્થર કીસ્ટોન આખી કમાન્ડને ટકાવી રાખે છે, એમ અમુક પ્રજાતિઓ એવી હોય છે જે આખા ઇકોસિસ્ટમ પર બહુ મોટો પ્રભાવ પાડે છે. એમના હોવાથી કે ન હોવાથી આખો માહોલ બદલાઈ જાય.
અચ્છા.
તો માન કહે છે કે અમેરિકાના મૂળ નિવાસીઓ એમના પર્યાવરણ માટે આવી કીસ્ટોન સ્પીસીઝ હતા. એમની પ્રવૃત્તિઓથી, ખાસ કરીને આગના ઉપયોગથી, એમણે એ લેન્ડસ્કેપને જાળવી રાખ્યું હતું.
અને જ્યારે એ લોકો બીમારીઓને કારણે અચાનક મોટી સંખ્યામાં ઓછા થઈ ગયા
ત્યારે આગ લગાવવાનું બંધ થઈ ગયું, અને એના પરિણામે જે ખુલ્લા ઉદ્યાન જેવા જંગલો હતા એ ધીમે ધીમે ગાઢ, ગીચ અને જેને આપણે આજે જંગલી કહીએ છીએ એવા બની ગયા. એટલે યુરોપિયનોએ જે જોયું એ પણ એક બદલાયેલું દ્રશ્ય હતું.
આ સિવાય બીજા ઉદાહરણો છે ભૂમિ ઇજનેરીના?
હા, ઘણા છે. ઉત્તર અમેરિકામાં મિસિસિપિયન સંસ્કૃતિએ જે માટીના વિશાળ ટેકરા, માઉન્ટ્સ બનાવ્યા, કેટલાક તો પિરામિડ જેટલા મોટા. એમણે કાહોકિયા જેવું શહેર વસાવ્યું જે એ સમયે લંડન કરતાં પણ મોટું હતું. દક્ષિણ અમેરિકામાં ઇન્કા લોકોના રસ્તાઓ અને પેલી પગથિયાવાળી ખેતી, આ બધું જ બતાવે છે કે એમણે કેવા મોટા પાયે પર્યાવરણને બદલ્યું હતું.
તો આટલી બધી વાતો પછી આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશો આપણે તારવી શકીએ? શું શીખવા મળે છે?
મને લાગે છે સૌથી પહેલો અને સીધો સંદેશ એ છે કે પેલો પવિત્ર જંગલનો ભ્રમ એ ખરેખર ભ્રમ જ હતો, એ તૂટવો જોઈએ. અમેરિકાના જે લેન્ડસ્કેપ યુરોપિયનોએ જોયા એ કંઈ અનાદિકાળથી એવા નહોતા, એ હજારો વર્ષોના માનવ હસ્તક્ષેપ અને વ્યવસ્થાપનનું પરિણામ હતા.
અને જે કુદરતી લાગતું હતું એ વાસ્તવમાં એક મોટી માનવ દુર્ઘટના પછીની સ્થિતિ હતી.
બરાબર. આ વાત આપણને આપણી આસપાસના કુદરતી ગણાતા સ્થળો વિશે પણ વિચારતા કરી દે છે, નહીં કે શું આપણે એમના સાચા ઇતિહાસને જાણીએ છીએ?
બીજો મોટો મુદ્દો પેલો વસ્તી વિષયક મહાવિનાશનો છે, ધ ગ્રેટ ડાઈંગ. યુરોપિયન રોગોને કારણે જે 90-95% લોકો માર્યા ગયા એ માનવ ઇતિહાસની સૌથી મોટી ટ્રેજેડીમાંની એક ગણાવી જોઈએ.
અને એની અસર દૂરગામી હતી. એના વગર કદાચ યુરોપિયનો માટે આખા ખંડ પર આટલી સહેલાઈથી કબજો જમાવવો શક્ય જ ન બન્યો હોત.
ત્રીજી વાત મને લાગે છે મૂળ નિવાસીઓની ક્ષમતા અને એમની સંસ્કૃતિની જટિલતાને માન આપવાની છે. એમને આદિમ, પછાત, જંગલી કહીને ઉતારી પાડવાને બદલે એમની સિદ્ધિઓને સમજવી જોઈએ.
હા, એમણે ખેતીમાં ક્રાંતિ કરી, મકાઈ, મોટા સુવ્યવસ્થિત શહેરો બનાવ્યા, કાહોકિયા, ટેનોચિટલાન, પર્યાવરણને સમજ્યા અને એને પોતાની જરૂરિયાત મુજબ કુશળતાથી બદલ્યું, ટેરાપ્રેટા, આગ. એમની ટેકનોલોજી કદાચ આપણી જેલી નહોતી પણ એ ઓછી અસરકારક નહોતી.
ચોથો મુદ્દો પેલો પર્યાવરણીય ઇજનેરીનો. માણસ હંમેશા પર્યાવરણને બદલતો આવ્યો છે, એ મુખ્ય પ્રજાતિ રહ્યો છે અને એનો પ્રભાવ હંમેશા નકારાત્મક જ નથી હોતો.
હા હા, ટેરાપ્રેટા કે આગથી મેનેજ થતા જંગલો બતાવે છે કે માણસ સકારાત્મક રીતે પણ ઇકોસિસ્ટમને ઘડી શકે છે. આજના પર્યાવરણ સંરક્ષણ માટે આ બહુ મહત્વનો વિચાર છે. કદાચ આપણે માણસ વગરની પ્રકૃતિ શ્રેષ્ઠ છે એ વિચાર પર ફરી વિચાર કરવો પડે. ભારતમાં પણ પરંપરાગત સમુદાયો અને જંગલોના આવા સંબંધો રહ્યા છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો,
ઇતિહાસને જોવાની દ્રષ્ટિ બદલવાનો. અમેરિકાનો ઇતિહાસ 1492થી શરૂ નથી થતો, હજારો વર્ષ પાછળ જવું પડે અને યુરોપને કેન્દ્રમાં રાખવાને બદલે ત્યાંની મૂળ સંસ્કૃતિઓને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ જોવો પડે.
એટલે યુરોપ કેન્દ્રી ઇતિહાસને પડકારવાની વાત છે.
હા, અને આ પડકાર આપણા પોતાના ઇતિહાસ માટે પણ લઈ શકીએ. શું આપણો ઇતિહાસ પણ ઘણીવાર વિજેતાઓના દૃષ્ટિકોણથી નથી લખાયો? સંસ્થાનવાદી શાસન પહેલાના આપણા સમાજો, આપણી ભૂમિ, આપણું જ્ઞાન, એને સમજવા માટે પછીથી લખાયેલા વૃત્તાંતો પર સવાલ ઉઠાવવાની જરૂર છે.
આ પુસ્તક વાંચતી વખતે અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય છે. જેમ કે એક વિચાર છે કે કોલંબસ કોઈ અજાણ્યા જંગલમાં નહીં પરંતુ મનુષ્યો દ્વારા સંપૂર્ણપણે આકાર પામેલી દુનિયામાં ઉતર્યો હતો.
હા, આ એક જ વાક્ય પેલી આખી પવિત્ર જંગલની માન્યતાને તોડી નાખે છે, સીધું અને સટ. બીજો એક વિચાર, એમેઝોન પ્રકૃતિને કારણે ખાલી નહોતું પરંતુ રોગચાળાને કારણે.
આ પણ બહુ સ્પષ્ટ કરે છે કે આપણે જે જોઈએ છે એનું કારણ શું છે. દેખીતી રીતે જે કુદરતી લાગે છે એ ખરેખર એક માનવસર્જિત દુર્ઘટનાનું પરિણામ હોઈ શકે.
અને પેલું વાક્ય, પૂર્વના વિશાળ જંગલો ઉત્તર અમેરિકાના ઉદ્યાન જેવા બગીચા હતા જે આગ દ્વારા જાળવવામાં આવતા હતા. આ તો આપણને જંગલ એટલે શું અને પ્રકૃતિ એટલે શું એની વ્યાખ્યા પર જ સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
કરુણે, જેને આપણે વાઇલ્ડ માનીએ છીએ એ પણ કદાચ સદીઓના માનવ વ્યવસ્થાપનનું જ પરિણામ હોય.
બરાબર. આ બધા વિચારો આપણને નેચર અને વાઇલ્ડરનેસ જેવા શબ્દોના આપણા મનમાં જે અર્થો બેસી ગયા છે એના પર ફરીથી વિચારવા પ્રેરે છે. શું ખરેખર એવી કોઈ અસ્પૃશ્ય પ્રકૃતિ છે કે પછી પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ માણસના પગલાની છાપ છે જ?
તો આ બધી જાણકારીનો, આ પુસ્તકના વિચારોનો આપણા માટે, સમાજ માટે શું ઉપયોગ, આમાંથી શું લઈ શકીએ આપણે?
પર્યાવરણના ક્ષેત્રમાં તો ઘણું બધું. જેમ કે આજે ક્લાઇમેટ ચેન્જ અને જૈવ વિવિધતાના નુકસાનની વાતો થાય છે ત્યારે કદાચ આપણે જંગલ સંરક્ષણ માટે માત્ર માણસોને દૂર રાખવાની નીતિ, પ્રિઝર્વેશન અપનાવવાને બદલે અમુક કિસ્સાઓમાં મૂળ નિવાસી સમુદાયોની પરંપરાગત પદ્ધતિઓમાંથી શીખવાની જરૂર છે.
જેમ કે પેલી નિયંત્રિત આગ કે ટેરાપ્રેટા જેવી પદ્ધતિઓ.
હા, સક્રિય વ્યવસ્થાપન, એક્ટિવ મેનેજમેન્ટ કદાચ એ સ્થાનિક ઇકોસિસ્ટમ માટે વધુ ફાયદાકારક અને ટકાઉ સાબિત થાય. ભારતમાં પણ આપણા આદિવાસી સમુદાયો પાસે પર્યાવરણને લગતું કેટલું બધું પરંપરાગત જ્ઞાન છે જેનો ઉપયોગ થઈ શકે. આ પુસ્તક આપણને શીખવે છે કે ઇતિહાસ એટલે ખાલી તારીખો અને રાજાઓના નામ ગોખવાની વાત નથી, એ તો ભૂતકાળને સમજવાની, એના પર સવાલ ઉઠાવવાની અને અલગ અલગ પુરાવાઓને જેમ કે લખાણોની સાથે પુરાતત્વ, મૌખિક પરંપરાઓ સરખાવવાની પ્રક્રિયા છે. વિવેચનાત્મક વિચારસરણી કેળવવી બહુ જરૂરી છે.
અને મને લાગે છે કે આનાથી મૂળ નિવાસી સમુદાયો પ્રત્યે વધુ સન્માન અને સમજણ પણ પેદા થાય છે. એમને ફક્ત ભૂતકાળના અવશેષ તરીકે જોવાને બદલે એમનો ઇતિહાસ, એમની સિદ્ધિઓ અને એમના સંઘર્ષને સમજવો જોઈએ.
હા, અને એમના અધિકારો અને એમના જ્ઞાનની જે ચર્ચાઓ આજે ચાલી રહી છે એમાં પણ આ સાચો ઇતિહાસ જાણવો મદદરૂપ થઈ શકે. આ વાત ફક્ત અમેરિકાના મૂળ નિવાસીઓ માટે જ નહીં પણ દુનિયાભરના અને ભારતના પણ આદિવાસી સમુદાયો માટે લાગુ પડે છે.
આપણે એ પણ વિચારી શકીએ કે આપણી પોતાની પ્રાચીન ખેતીની લીતો હોય કે પાણી બચાવવાની પરંપરાગત પદ્ધતિઓ હોય જે કદાચ આજે આપણે ભૂલી ગયા છીએ, શું એ આજના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે?
ખરેખર મારા માટે અંગત રીતે આ પુસ્તકમાંથી બે વાતો બહુ પ્રભાવિત કરી ગઈ. એક તો પેલી એમેઝોનમાં ટેરા પ્રેટા બનાવવાની વાત. એણે અસ્પૃશ્ય પ્રકૃતિનો મારો આખો ખ્યાલ જ બદલી નાખ્યો.
અને બીજું
પેલું હોલબર્ગની ભૂલનું ઉદાહરણ. એ એટલા માટે મહત્વનું છે કારણ કે આપણને બતાવે છે કે આપણે કેટલી સહેલાઈથી કોઈની વર્તમાન સ્થિતિ જોઈને એના ભૂતકાળ વિશે ખોટા તારણો કાઢી લઈએ છીએ.
હા, કોઈ સમાજ પર શું વીત્યું છે એ જાણ્યા વગર એના વિશે અભિપ્રાય બાંધી લેવો કેટલું જોખમી છે.
બરાબર, કોઈ પણ સમુદાયને, કોઈ પણ સ્થળને સમજવા માટે એના ઊંડા ઇતિહાસમાં જવું જ પડે. એ ઇતિહાસ કદાચ અઘરો હોય, દુઃખદાયક હોય, આપણને અસ્વસ્થ કરનારો હોય, પણ એને જાણવો જરૂરી છે. આ વાત દરેક ઇતિહાસ માટે સાચી છે.
ખરેખર 1491 એવું પુસ્તક છે જે આપણને ખાલી ભૂતકાળ વિશે નથી વિચારાવતું પણ આપણે વર્તમાનને અને ભવિષ્યને કેવી રીતે જોઈએ છીએ એના પર પણ સવાલ ઊભા કરે છે. અને કદાચ એ પૂછવા પ્રેરે છે કે આપણી આસપાસ હજુ બીજું એવું શું શું છે જે ખરેખર જીવું દેખાય છે એવું નથી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.